આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મંકીપોક્સ વાયરસના સંક્રમણને જોતા કેન્દ્ર સરકારનો રાજ્યોને કેસોની ત્વરિત તપાસ માટે અસરકારક પગલાં લેવા નિર્દેશ. કોલકાતા દુષ્કર્મ અને હત્યા કેસ મામલે સર્વોચ્ચ અદાલત આવતીકાલે સુનાવણી કરશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે નેપાળના વિદેશમંત્રી અર્જુન રાણા દેઉઆ સાથે દ્વિપક્ષી બેઠક કરશે. હવામાન વિભાગે દેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદને જોતા ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. અમરનાથ યાત્રાની શ્રદ્ધાપૂર્વક પૂર્ણાહુતિ. અંદાજે 5 લાખ શ્રદ્ધાળુઓએ આ વર્ષે કર્યા પવિત્ર ગુફાના દર્શન. અને દેશભરમાં આજે રક્ષાબંધન પર્વની ઉલ્લાસભેર ઉજવણી. સમાચાર વિગતવાર. મંકીપોક્સ વાયરસ સંક્રમણની ભીતિને જોતા પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ ડોક્ટર પી કે મિશ્રાએ ગઈકાલે દિલ્હી ખાતે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં મંકીપોક્સ વાયરસને લઈને તૈયારીઓ તેમજ આગોતરા પગલાઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે. બેઠક દરમિયાન શ્રી મિશ્રાએ રાજ્યોને દેખરેખ વધારવા અને કેસોની ત્વરિત તપાસ માટે અસરકારક પગલાં લેવા નિર્દેશ આપ્યા છે. વધુમાં તેમણે લેબોરેટરીનું નેટવર્ક વહેલી તકે નિદાન માટે સજ્જ હોવું જોઈએ તે વાત પર ભાર મૂક્યો હતો. હાલમાં દેશની 32 જેટલી લેબોરેટરી મંકીપોક્સ વાયરસના પરીક્ષણ માટે સજ્જ છે. ડોક્ટર મિશ્રાએ જણાવ્યું કે સંક્રમણને પ્રસરતું અટકાવવા માટે સારવારના નિયમોનો મોટે પાયે પ્રસાર થવો જોઈએ. વધુમાં તેમણે આરોગ્ય સેવા પ્રદાતાઓમાં રોગના ચિહ્નો અને લક્ષણો તેમજ નિરીક્ષણ વ્યવસ્થાને મજબૂત બનાવવાની વાત કરી હતી. બેઠક દરમિયાન કહેવામાં આવ્યું કે દેશમાં અત્યાર સુધીમાં મંકીપોક્સનો એક પણ કેસ નોંધાયો નથી. મંકીપોક્સ સંક્રમિત દર્દી સાથે લાંબો સમય સંપર્કમાં રહેવાથી 2 થી 4 અઠવાડિયામાં વાયરસનો ચેપ લાગવાનો ભય રહે છે. જો કે સારવારથી મંકીપોક્સની બીમારીથી ઉગરી શકાય છે. ઉલ્લેખનીય છે કે વિશ્વ આરોગ્ય સંસ્થાએ આફ્રિકાના દેશોમાં મંકીપોક્સ વાયરસના સંક્રમણને જોતા વૈશ્વિક આરોગ્ય કટોકટીની જાહેરાત કરી હતી. 2022ના અંત સુધીમાં વિશ્વના 116 દેશોમાં મંકીપોક્સના 19,000 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે, જ્યારે 208 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે. સર્વોચ્ચ અદાલતે કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજમાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ અને હત્યાના કેસની નોંધ લીધી છે. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચૂડ, ન્યાયાધીશ જે બી પારડીવાલા અને ન્યાયાધીશ મનોજ મિશ્રા આવતીકાલે આ કેસની સુનાવણી કરશે. આ મહિનાની શરૂઆતમાં કોલકાતાની આરજીકર હોસ્પિટલમાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ આચરી તેમની હત્યા કરાઈ હતી. આ ઘટના બાદ કોલકાતા પોલીસે એક સ્વયંસેવકની ધરપકડ કરી છે. ઘટનાને પગલે દેશભરમાં વિરોધ પ્રદર્શનો યોજાઈ રહ્યા છે. વિવિધ તબીબી સંગઠનો આ મામલે હડતાળ પર ઉતર્યા છે. કોલકાતા વડી અદાલતે આ કેસ સીબીઆઈને સોંપ્યો છે. નેપાળના વિદેશમંત્રી ડોક્ટર અર્જુન રાણા દેઉઆ 5 દિવસના ભારતના પ્રવાસે છે. આ યાત્રા દરમિયાન તેઓ વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે દ્વિપક્ષીય મુદ્દાઓ અંગે વાટાઘાટો કરશે. વિદેશ મંત્રાલયે એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે ડોક્ટર દેઉઆની આ ભારત યાત્રા બંને દેશો વચ્ચે પરંપરાગત નિયમિત ઉચ્ચસ્તરીય વાટાઘાટોનો ભાગ છે. વધુમાં મંત્રાલયે જણાવ્યું કે ભારતની પાડોશી પ્રથમ નીતિમાં નેપાળ પ્રાથમિક ભાગીદાર છે. આ મુલાકાત બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સહકારની પ્રગતિની સમીક્ષાની તક ઊભી કરશે. આ ઉપરાંત તેનાથી બંને દેશો વચ્ચેના સંબંધો સુદૃઢ બનવામાં મદદ મળશે. હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદને જોતા ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આજે તમિલનાડુ, પુડુચેરી, કોડાઈકેનાલ ઉપરાંત જમ્મુના કેટલાક ભાગો ઉપરાંત મરાઠાવાડા, તટીય આંધ્રપ્રદેશમાં ભારે વરસાદની શક્યતા છે. તો જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પૂર્વી ઉત્તર પ્રદેશ, કેરળ અને લક્ષદ્વીપમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. મલેશિયાના પ્રધાનમંત્રી દાતો સેરી અનવર બિન ઇબ્રાહીમ આજથી 3 દિવસના ભારત પ્રવાસે છે. આ તેમની પ્રથમ ભારત મુલાકાત છે. તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે મુલાકાત કરશે. કેન્દ્રીય વિદેશ મંત્રાલયે નિવેદનમાં જણાવ્યું કે 2015માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મલેશિયા પ્રવાસથી બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વ્યૂહાત્મક દ્રષ્ટિએ નવી ઊંચાઈઓ મળી હતી. મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહીમની મુલાકાતથી ભવિષ્ય માટે બહુક્ષેત્રીય સહકારના પરિપ્રેક્ષ્યમાં ભારત મલેશિયા વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો માર્ગ મોકળો બનશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો. અમરનાથ યાત્રાની આજે સવારે આસ્થાભેર પૂર્ણાહુતિ થઈ છે. જમ્મુ ખાતે આકાશવાણી સંવાદદાતા સુનિલ કોલ જણાવે છે કે ભગવાન શિવની પવિત્ર ગદા કે જેને છડી મુબારક કહેવામાં આવે છે તે આજે વહેલી સવારે દક્ષિણ કાશ્મીર હિમાલયમાં અમરનાથ ગુફામાં પહોંચી અને 43 દિવસની અમરનાથજી યાત્રાનો ઔપચારિક અંત આવ્યો. 29 વર્ષો પૂર્વે અમરનાથ યાત્રાનો પ્રારંભ થયો હતો. ઘણા વર્ષો બાદ આ વર્ષે આટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ અમરનાથ ગુફાના દર્શન કર્યા છે. સત્તાવાર આંકડાઓ પ્રમાણે આ વર્ષે અંદાજે 5 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફા મંદિરની મુલાકાત લીધી અને ભગવાન શિવ સમક્ષ પોતાની આસ્થા પ્રગટ કરી છે. આજે નાળિયેરી પૂર્ણિમાએ સમગ્ર દેશમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશના નાગરિકોને રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિએ લખ્યું કે રક્ષાબંધન એ ભાઈ અને બહેન વચ્ચેના અનોખા સંબંધોની ઉજવણીનો તહેવાર છે જે પરસ્પર પ્રેમ અને વિશ્વાસને મજબૂત બનાવે છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે આ તહેવાર ધાર્મિક અને સાંસ્કૃતિક મર્યાદાથી આગળ વધીને દેશની વિવિધતાઓમાં એકતાનું પ્રતીક છે. તેમણે કહ્યું કે આ તહેવાર મહિલાઓના અધિકારોનું રક્ષણ કરવાના સંકલ્પને મજબૂત બનાવે છે. ભારતીય ખાદ્ય સુરક્ષા અને પ્રમાણ સંસ્થા FSSAIએ ખાદ્ય પદાર્થોમાં માઇક્રો પ્લાસ્ટિક પ્રદૂષણની વધતી ચિંતાઓને જોતા નવી યોજના શરૂ કરી છે. માઇક્રો પ્લાસ્ટિકના પ્રદૂષણને ઉભરતા જોખમ તરીકે જોતા વિવિધ ખાદ્ય ઉત્પાદનોમાં સૂક્ષ્મ અને નાના પ્લાસ્ટિકના ટુકડાઓને શોધવા વિશ્લેષણાત્મક રીતો વિકસિત કરવા માટે આ યોજનાની શરૂઆત આ વર્ષે માર્ચમાં કરાઈ હતી, જેનો હેતુ યોજનાના મુખ્ય ઉદ્દેશોમાં સૂક્ષ્મ અને નાના પ્લાસ્ટિક વિશ્લેષણ માટે જરૂરી પ્રોટોકોલ વિકસિત કરવું અને વિવિધ પ્રયોગશાળાની તુલના અને ઉપભોક્તા પર માઇક્રો પ્લાસ્ટિકની અસરના સંભવિત આંકડાઓ એકત્રિત કરવાનો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારતીય તટરક્ષક દળના મહાનિદેશક રાકેશ પાલના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી શાહે લખ્યું કે તેઓ અનુકરણીય નેતૃત્વ ક્ષમતાઓથી સજ્જ અધિકારી હતા. તેમણે દેશની દરિયાઈ સુરક્ષામાં તેમના અમૂલ્ય યોગદાન બદલ યાદ રાખવામાં આવશે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે સરકારી સેવામાં લેટરમાં કહ્યું કે લેટરલ એન્ટ્રી નથી કરવા મામલે કોંગ્રેસની ટીકાને અયોગ્ય ગણાવી છે. સંઘ લોક સેવા આયોગે કેન્દ્રના મંત્રાલયોમાં સંયુક્ત સચિવ, નિદેશક અને ઉપસચિવના 45 પદ પર ભરતી માટે હાલમાં જ જાહેરાત બહાર પાડી છે. વિપક્ષી દળ આ જાહેરાતની ટીકા કરી રહ્યા છે. શ્રી વૈષ્ણવે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં કહ્યું કે લેટરલ એન્ટ્રીનો અભિગમ કોંગ્રેસ સરકારના કાર્યકાળમાં જ તૈયાર કરાયો હતો. તેમણે કહ્યું કે વર્ષ 2005માં કોંગ્રેસ નેતા વીરપ્પા મોઇલીના નેતૃત્વ હેઠળ વહીવટી સુધારણા પંચે નિષ્ણાતોની અછતને પૂર્ણ કરવા માટે આવી ભરતીની ભલામણ કરી હતી. એનડીએ સરકારે આ જ ભલામણને અમલમાં લાવવા પારદર્શક વ્યવસ્થા કરી છે, તેમજ આ ભરતી સંઘ લોક સેવા આયોગના માધ્યમથી નિષ્પક્ષ રીતે કરાશે. બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે કહ્યું કે દેશમાં જરૂરી સુધારા બાદ ટૂંક સમયમાં સ્વતંત્ર, નિષ્પક્ષ અને લોકભાગીદારીથી ચૂંટણી યોજવામાં આવશે. ઢાકામાં રાજકીય નિષ્ણાતો સાથેની બેઠક બાદ શ્રી મોહમ્મદ યુનુસે કહ્યું કે બાંગ્લાદેશ ચૂંટણી પંચ, ન્યાયપાલિકા, નાગરિક વહીવટીતંત્ર, સુરક્ષા દળો અને મીડિયામાં મહત્વના સુધારાઓ બાદ સ્વતંત્ર, નિષ્પક્ષ ભાગીદારીથી ચૂંટણી કરાવશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મંકીપોક્સ વાયરસના સંક્રમણને જોતા કેન્દ્ર સરકારનો રાજ્યોને કેસોની ત્વરિત તપાસ માટે અસરકારક પગલાં લેવા નિર્દેશ. કોલકાતા દુષ્કર્મ અને હત્યા કેસ મામલે સર્વોચ્ચ અદાલત આવતીકાલે સુનાવણી કરશે. હવામાન વિભાગે દેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદને જોતા ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું. અમરનાથ યાત્રાની શ્રદ્ધાપૂર્વક પૂર્ણાહુતિ. અંદાજે 5 લાખ શ્રદ્ધાળુઓએ આ વર્ષે કર્યા પવિત્ર ગુફાના દર્શન અને આજે દેશભરમાં રક્ષાબંધન પર્વની ઉલ્લાસભેર ઉજવણી. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.